એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જેનું નામ સાંભળીને ઘણા લોકોને, સાચું કહું તો, શાળાના દિવસો યાદ આવી જાય છે
અને કદાચ થોડો ડર પણ લાગે છે.
હા, બરાબર. આપણે ગણિતની વાત કરી રહ્યા છીએ, પણ થોબો, આ કોઈ પરીક્ષા કે સૂત્રોની વાત નથી.
ના, બિલકુલ નહીં.
આપણે વાત કરીશું નંબર થિયરીની, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની જે રહસ્યમય દુનિયા છે તેની. અને આ માટે આપણી પાસે રોબિન વિલ્સનનું પુસ્તક છે, નંબર થિયરી, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
હા, અને રહસ્યમય શબ્દ તમે બહુ બરાબર વાપર્યો, કારણ કે આ વિષય આપણને એ બતાવે છે કે જે સંખ્યાઓ આપણને સૌથી પરિચિત લાગે છે, એક, બે, ત્રણ,
હા, આપણી રોજની ગણતરીની સંખ્યાઓ,
બરાબર, એમની અંદર જ અકલ્પનીય ઊંડાણ અને સુંદરતા છુપાયેલી છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે, ખબર છે, કે આ જે જ્ઞાન છે જે શુદ્ધ જિજ્ઞાસામાંથી જન્મ્યું હતું, તે આજે આપણા આખા ડિજિટલ યુગની, એમ કહું કે, રક્ષક બની ગયું છે. આપણું ઓનલાઈન બેન્કિંગ, આપણી સુરક્ષા, બધું જ એના પર નિર્ભર છે.
આ વાત છે, આમ તો માન્યામાં નથી આવતી કે આટલું જૂનું અમૂર્ત ગણિત અને આપણો આધુનિક સ્માર્ટફોન, એમની વચ્ચે શું સંબંધ હોઈ શકે.
બસ એ જ તો આપણે આજે સમજવાના છીએ.
સરસ, તો એ સમજીએ, પણ એ પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. રોબિન વિલ્સન કોણ છે?
રોબિન વિલ્સન, જુઓ, એ ઓપન યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર છે, પણ એમની ખરી ઓળખ મને લાગે છે કે એક ગણિતના ઇતિહાસકાર તરીકેની છે.
ઓ, એટલે એ માત્ર ગણિત શાસ્ત્રી નથી, ઇતિહાસકાર પણ છે.
હા, અને એમની ખાસિયત એ જ છે, એ ગણિતને સૂત્રોના સંગ્રહ તરીકે નથી જોતા, એને એક માનવગાથા તરીકે જુએ છે.
એટલે કે ગણિતની પાછળ જે લોકો છે એમની વાર્તા.
બિલકુલ, પાયથાગોરસથી લઈને આજના એન્ડ્રુ વાઇલ્સ સુધી, એ લોકોનો જુસ્સો, એમની મહેનત, એમની નિષ્ફળતાઓ, આ બધી વાતો એમના લખાણમાં વણાયેલી હોય છે.
એટલે જ કદાચ એમના પુસ્તકો આટલા બધા લોકો વાંચી શકે છે, એ ગણિતના ડરને દૂર કરી દે છે.
ચોક્કસ, એમનો હેતુ જે છે કે ગણિતની જે બૌદ્ધિક સુંદરતા છે અને એની જે અનપેક્ષિત ઉપયોગીતા છે એ લોકો સુધી પહોંચે.
સરસ, તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. નંબર થિયરી એટલે સંખ્યાઓનો અભ્યાસ. મને એમ થાય કે એમાં શું અભ્યાસ કરવાનો હોય, ગણતરી માટે છે ને?
હા, શરૂઆતમાં એવું જ લાગે, પણ આ પુસ્તકનો મુખ્ય તર્ક જ એ છે કે પૂર્ણાંક સંખ્યાઓનું જે વિશ્વ છે ને, એ આખો એક અલગ બ્રહ્માંડ છે.
એક બ્રહ્માંડ?
હા, જેના પોતાના નિયમો છે, પોતાની પેટર્ન છે અને એવા રહસ્યો છે જે આજે પણ વણ ઉકેલ્યા છે. પુસ્તક આપણને એક સફર પર લઈ જાય છે જે શરૂ થાય છે પ્રાચીન ગ્રીસમાં,
પાયથાગોરસ અને એમના સમયમાં,
બરાબર, જ્યાં એ લોકો માનતા કે બધું જ સંખ્યા છે. ત્યાંથી આ સફર આપણને અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર્સના રહસ્યો સુધી લઈ જાય છે.
અને પછી?
અને પછી ગણિતના ઇતિહાસની સૌથી મોટી ડિટેક્ટિવ સ્ટોરી,
ફર્મેટનો છેલ્લું પ્રમેય,
આધુનિક ડિજિટલ સુરક્ષા સાથે જોડે છે. કેવી રીતે સદીઓ જૂની જિજ્ઞાસા આજે આપણા લેપટોપને સુરક્ષિત રાખે છે એની આખી વાત છે.
આ તો ખરેખર બહુ મોટો ફલક છે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકની શરૂઆત પાયાની વાતોથી થાય છે, ખાસ કરીને અવિભાજ્ય સંખ્યાઓથી. આપણને ખબર છે કે 2, 3, 5, 7 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે, પણ એ આટલી બધી ખાસ કેમ છે?
કારણ કે પુસ્તક એમને એક બહુ સરસ નામ આપે છે, અંકગણિતના અણુઓ,
એટમ્સ ઓફ એરિથમેટિક. વાહ.
હા, આ ઉપમા બધું સમજાવી દે છે. જેમ ભૌતિક દુનિયામાં બધું અણુઓથી બનેલું છે,
ખુરશી, પાણી, બધું જ,
બરાબર, એમ સંખ્યાઓની દુનિયામાં દરેક પૂર્ણાંક સંખ્યા, કોઈ પણ સંખ્યા લઈ લો, એ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી બનેલી છે અને માત્ર એક જ રીતે.
ઓકે, એટલે કે 15 હોય તો એ 3x5 જ થાય, 5x3, પણ એના જ ઘટકો.
ચોક્કસ, આને અંકગણિતનો મૂળભૂત પ્રમેય કહે છે અને આ જ વસ્તુ અવિભાજ્ય સંખ્યાઓને ગણિતના બિલ્ડિંગ બ્લોક્સ બનાવે છે.
અને પુસ્તકમાં યુક્લિડની પેલી પ્રખ્યાત સાબિતીનો પણ ઉલ્લેખ છે ને, કે અવિભાજ્ય સંખ્યાઓ અનંત છે.
હા, એ વિચાર જ કેટલો અદ્ભુત છે. તમે ગણતા જ જાઓ, ગણતા જ જાઓ, તમને હંમેશા એક નવી અવિભાજ્ય સંખ્યા મળતી જ રહેશે. એ ક્યારે ખતમ નથી થતી
ખરેખર.
અને આ પાયો નાખ્યા પછી પુસ્તક આપણને એક નવા સાધન વિશે શીખવે છે, કોંગ્રુઅન્સ.
હા, એ થોડો અઘરો શબ્દ લાગે છે.
લાગે છે, પણ પુસ્તક એને બહુ સરળતાથી ઘડિયાળનું ગણિત કહીને સમજાવે છે.
ઘડિયાળનું ગણિત એ વળી શું છે?
એમ સમજો કે અત્યારે સવારના 10 વાગ્યા છે, 5 કલાક પછી કેટલા વાગશે?
બપોરના 3.
બરાબર. તમે 10 વત્તા 5 બરાબર 15 નથી કહેતા. કેમ? કારણ કે ઘડિયાળ 12 પર આવીને ફરીથી ચક્ર શરૂ કરે છે.
હા, બરાબર.
ગણિતની ભાષામાં આપણે કહી શકીએ છીએ કે 15 અને 3 એ 12ના સંદર્ભમાં કોંગ્રુએન્ટ છે, કારણ કે બંનેને 12 વડે ભાગીએ તો શેષ 3 જ વધે છે.
ઓ, એટલે આ શેષની રમત છે, મોટી સંખ્યાઓને બદલે એમના ચક્ર પર ધ્યાન આપવાનું.
બિલકુલ. અને આ સરળ દેખાતો વિચાર નંબર થિયરીમાં ક્રાંતિકારી સાબિત થયો.
અને આનો ઉપયોગ ક્યાં થયો?
એનો ઉપયોગ ડાયોફેન્ટાઇન સમીકરણો જેવી જૂની સમસ્યા ઉકેલવામાં થયો. એટલે કે એવા સમીકરણો જેમાં આપણને ફક્ત પૂર્ણાંક ઉકેલો જ જોઈએ.
જેમ કે પેલું પાયથાગોરસનું પ્રમેય, a² + b² = c².
હા, એના આપણને 3, 4, 5 જેવા પૂર્ણાંક ઉકેલો મળે છે. પણ આ તો ઘાત 2ની વાત થઈ. કોઈએ વિચાર્યું કે જો ઘાત 3 હોય, 4 હોય કે એનાથી વધુ હોય તો શું થાય?
અને મને લાગે છે કે આ જ પ્રશ્ન આપણને ગણિતના ઇતિહાસની સૌથી રોમાંચક ગાથા તરફ લઈ જાય છે.
હા, ફર્મેટના છેલ્લા પ્રમેય તરફ.
આ વાર્તા મને બહુ ગમે છે.
કોઈ ફિલ્મથી ઓછી નથી. 17મી સદીમાં પિયર ડી ફર્મેટ નામનો એક વકીલ હતા, શોખથી ગણિતશાસ્ત્રી.
પ્રોફેશનલ નહીં, શોખીન.
હા, એ એક જૂનું ગણિતનું પુસ્તક વાંચતા હતા અને એમને પુસ્તકના હાંશિયામાં, એટલે કે માર્જિનમાં, એક નોંધ લખી. એમણે લખ્યું કે x² + y² = z² સમીકરણનો કોઈ પૂર્ણાંક ઉકેલ નથી જો n 2 કરતા મોટો હોય.
અને પછી પેલું પ્રખ્યાત વાક્ય.
હા, મારી પાસે આની એક અદ્ભુત સાબિતી છે, પણ આ હાંશિયામાં તેને લખવા માટે પૂરતી જગ્યા નથી.
બસ આટલું જ.
અને આ એક વાક્યે 350 વર્ષ સુધી દુનિયાના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રીઓને કામે લગાડી દીધા.
કામે લગાડી દીધા અને પરેશાન કરી દીધા. બધાએ પ્રયત્ન કર્યો પણ કોઈ સફળ ન થયો.
અકલ્પનીય છે. અને અંતે ઉકેલ કેવી રીતે આવ્યો એ વાર્તા તો એનાથી પણ વધારે રસપ્રદ છે.
હા, એન્ડ્રુ વાઇલ્સની વાર્તા. એ જ્યારે 10 વર્ષના હતા ત્યારે પુસ્તકાલયમાં આ સમસ્યા વિશે વાંચ્યું.
10 વર્ષની ઉંમરે?
હા, અને ત્યારથી જ એને ઉકેલવાનું સપનું જોયું. અને વર્ષો પછી જ્યારે એ પોતે પ્રોફેસર બન્યા ત્યારે એમણે 7 વર્ષ સુધી.
એક મિનિટ, 7 વર્ષ પોતાના ઘરના એટિકમાં દુનિયાથી છુપાઈને?
હા, ગુપ્ત રીતે આના પર કામ કર્યું. કારણ કે એમને ડર હતો કે જો લોકોને ખબર પડશે તો એમના પર કેટલું દબાણ આવશે.
આ તો કોઈ તપસ્યા જેવી વાત થઈ.
સાચે જ. અને એમની સાબિતી કોઈ 2-4 પાનાની નહોતી, 100 પાનાથી પણ લાંબી જટિલ સાબિતી. અને એમાં એમણે ગણિતના 2 તદ્દન અલગ લાગતા ક્ષેત્રોને જોડી દીધા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
બરાબર. એટલે આ વાર્તા માત્ર એક ગાણિતિક જીતની નથી, પણ માનવીય ધગજ, સમર્પણ અને જ્ઞાનની સહયોગી શક્તિનું પણ પ્રતીક છે.
વાહ. આ આખી વાતમાંથી મને લાગે છે કે કેટલાક મુખ્ય સંદેશાઓ સ્પષ્ટ થાય છે. પહેલો તો સાદગીમાં છુપાયેલી જટિલતા. જે પ્રશ્નો પૂછવામાં બહુ સરળ લાગે છે એના જવાબ શોધવા લગભગ અશક્ય હોય છે.
બરાબર.
જેમ કે ગોલ્ડબાખ કન્જેક્ચર. શું દરેક બેકી સંખ્યાને 2 અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા તરીકે લખી શકાય? આ પ્રશ્ન કોઈ પણ બાળક સમજી શકે, પણ આજ સુધી કોઈ સાબિત નથી કરી શક્યું.
ખરો.
અને બીજો મુખ્ય વિષય છે શુદ્ધ ગણિતની અકારણ અસરકારકતા.
આ બહુ ભારે શબ્દ છે.
હા, પણ એનો અર્થ બહુ સુંદર છે. જે જ્ઞાનનો જન્મ માત્ર જિજ્ઞાસા માટે થયો હતો, જેનો કોઈ વ્યવહાર ઉપયોગ નહોતો,
જે ફક્ત સુંદરતા માટે હતું.
બરાબર. તે અચાનક સદીઓ પછી આપણી આધુનિક ટેકનોલોજીનો પાયો બની જાય છે.
અને ત્રીજો સંદેશ જે મને સૌથી વધુ ગમ્યો તે એ કે ગણિત એક માનવ ગાથા છે. એ સૂત્રોનો સંગ્રહ નથી, પણ લોકોની વાર્તા છે. ચોક્કસ. પુસ્તકમાં કેટલાક વિચારો એટલી સરસ રીતે મૂક્યા છે કે તે યાદ રહી જાય. જેમ કે નંબર થિયરી ગણિતની રાણી છે.
હા,
આનો અર્થ શું છે?
આનો અર્થ એ છે કે તેની શુદ્ધતા અને સુંદરતાને કારણે એને હંમેશા એક વિશેષ સ્થાન મળ્યું છે, કોઈ વ્યવહારુ ઉપયોગની અપેક્ષા વગર,
એક કલાકૃતિની જેમ. અને બીજો વિચાર જેની આપણે વાત કરી, અવિભાજ્ય સંખ્યાઓ અંકગણિતના અણુઓ છે, આ તો બધું સ્પષ્ટ કરી દે છે.
હા, અને ત્રીજો જે આખા પુસ્તકનો સાર છે, એક સમય જે નકામું લાગતું હતું તે આજે આપણી ડિજિટલ દુનિયાની સુરક્ષાનો આધાર છે.
આ વાક્ય તો ખરેખર બધું કહી દે છે.
બરાબર, શુદ્ધ જ્ઞાન અને ટેકનોલોજી વચ્ચેનો જે અણધાર્યો સંબંધ છે એ આમાં દેખાય છે.
તો હવે આપણે એ જ મુદ્દા પર આવીએ, આ બધી અમૂર્ત વાતોનો આપણા જીવનમાં શું ઉપયોગ છે? સૌથી મોટો ઉપયોગ છે આધુનિક ક્રિપ્ટોગ્રાફી, ખરું ને?
હા, બિલકુલ. જ્યારે પણ આપણે ઓનલાઈન કંઈક ખરીદીએ છીએ કે કોઈ એપમાં લોગ ઇન કરીએ છીએ અને બ્રાઉઝરમાં પેલું નાનકડું તાળાનું ચિહ્ન જોઈએ છીએ,
હા, લોક આઇકોન,
ત્યારે આપણે નંબર થિયરીનો ઉપયોગ કરી રહ્યા હોઈએ છીએ. આ બધું RSA એલ્ગોરિધમ નામના સિદ્ધાંત પર કામ કરે છે.
ઓકે, અને એ સિદ્ધાંત શું છે સરળ શબ્દોમાં?
એમ સમજો કે હું તમને બે ખૂબ મોટી અવિભાજ્ય સંખ્યાઓ આપું અને કહું કે આ બંનેનો ગુણાકાર કરો.
કમ્પ્યુટર માટે તો એ સેકન્ડોનું કામ છે.
બરાબર, ગુણાકાર કરવો ખૂબ જ સરળ છે, પણ હવે હું તમને માત્ર ગુણાકારનો જવાબ આપું અને પૂછું કે મેં કઈ બે મૂળ અવિભાજ્ય સંખ્યાઓનો ઉપયોગ કર્યો હતો.
તો એ શોધવું લગભગ અશક્ય છે.
અશક્ય? દુનિયાના સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટરને પણ એ શોધવામાં હજારો વર્ષ લાગી શકે છે. એક દિશામાં જવું સહેલું છે, પણ પાછા આવવું અતિશય મુશ્કેલ.
ગજબ કહેવાય. એટલે મારી ક્રેડિટ કાર્ડની વિગતો એટલા માટે સુરક્ષિત છે કારણ કે કમ્પ્યુટર માટે ગણિતનું હોમવર્ક ઉલટાવવું બહુ અઘરું છે.
બસ, આ જ આપણી ડિજિટલ દુનિયાની ચાવી છે. અને આ ઉપરાંત આ વિષય આપણી તાર્કિક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતાને પણ વિકસાવે છે.
આખી ચર્ચા પછી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે શુદ્ધ જિજ્ઞાસાની શક્તિને ક્યારે ઓછી ન આંકવી જોઈએ.
બરાબર,
ફક્ત આ કેમ છે એવા પ્રશ્નો પૂછવાની વૃત્તિ જ આપણને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે છે. ફર્મેટની એક નાનકડી નોંધ આજે વૈશ્વિક અર્થતંત્રને સુરક્ષિત કરી રહી છે. આનાથી મોટી પ્રેરણા શું હોઈ શકે?
અને મારા માટે આ પુસ્તક સંખ્યાઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ જ બદલી નાખે છે. એ માત્ર ગણતરીના સાધનો નથી, એ એક ઊંડા, જટિલ અને સુંદર બ્રહ્માંડના દરવાજા છે. એક એવું વિશ્વ જેમાં આજે પણ કેટલાય રહસ્યો વણ ઉકેલ્યા પડ્યા છે, જે ભવિષ્યના કોઈ એન્ડ્રુ વાઇલ્સની રાહ જોઈ રહ્યા છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે ભલે ગમે તેટલું જાણીએ, અજ્ઞાત હંમેશા અનંત રહેશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વ વિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.